17 જૂન 1915ની પ્રાર્થનાને ધ્યાન સમજવાના છીએ. ગયે વખતે કીધું એમ ગયા વખતની પ્રાર્થનાથી એક નવી અનુભૂતિ માતાજીની શરૂ થઈ છે અને ધીમે ધીમે પ્રકટ થઈ રહી છે. આપણા સાધનાના બે તબક્કા હોય છે એના વિશે માતાજી વાત કરી છે. એક તબક્કો એવો હોય છે કે તમે, ત્રણ તબક્કા હોય છે આમ સાચા કહીએ તો. પહેલા તબક્કામાં આપણે આપણી પ્રકૃતિને શુદ્ધ કરીએ છીએ, રૂપાંતર કરવાનો પ્રયત્ન કરતા હોય છે. આપણા વિચારો શુદ્ધ કરવા પડે છે. આપણે વધારે વધારે દિવ્ય વિચારો જ મનમાં રમતા રહે એવો અભ્યાસ કરવો છે. ખરાબ વિચાર આવે, ખોટો વિચાર આવે તો તરત મનમાંથી કાઢી નાખવાનો પ્રયત્ન કરવો પડે છે, જેને આપણે પરિત્યાગ કહીએ છીએ, રિજેક્શન કહીએ છીએ. આ બધી વાસ્તવિક ઘટના છે, આ સિદ્ધાંત નથી. જ્યારે પણ મનમાં ખરાબ વિચાર આવે કે તરત તમે એનો વિરોધ કરવો જોઈએ, એને મનમાંથી ફેંકી દેવો જોઈએ. શ્રી અરવિંદ ઘણી વખત માથાને ઝટકો મારતા હતા, પગ પછાડતા, આવો કોઈ વિચાર આવી જાય ખોટો. આ એમની પદ્ધતિ હતી, દરેકની પદ્ધતિ જુદી હોઈ શકે. માતાજીએ એક ઠેકાણે લખેલું છે, રાષ્ટ્રીય શિક્ષણમાં તમને છેલ્લા આર્ટિકલમાં મળશે, કોઈ ખરાબ વિચાર જો તમારે કાયમ તમારા મનમાં ગુમરાયા કરતો હોય, એમાં તમે છૂટતા ન હો, જિંદગીમાં પરેશાન થઈ ગયા હોય, તો એક કરવાનો કે એ વિચાર તમે કાગળ પર લખો, કે એ વિચાર કાગળ પર લખો, પછી એની ઘડી કરો વ્યવસ્થિત, અને કરો કે આ વિચારને મેં તો હવે પકડી રાખ્યો છે બરાબર, અને પછી એના એ ઝીણા 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 કટકા કરીને એને બાળી નાખો, કે અને 3 વખત 4 વખત મનમાં જોરથી બોલો કે એ વિચારમાંથી હું મુક્ત થઈ ગયો છે, એ વિચારને હવે તાકાત નથી મારા મનમાં આવી શકે. આ આપણો આત્મવિશ્વાસ જગાવવાની પ્રક્રિયા છે, ધ્યાન રાખજો. લોકોને કદાચ આ કર્મકાંડ જેવું લાગે, કર્મકાંડ નથી, પણ આપણે આત્મવિશ્વાસ કેમ જગાવવો એના માટેનો આ પ્રયત્ન છે. તો આવી રીતે આને આપણે રિજેક્શન આપણે શીખવું પડે. ફક્ત પરિત્યાગ કરતા રહીશું તો જીવનમાં કંઈ આવવાનું નથી. ખરેખર જિંદગીમાં સતત ધ્યાન રાખીને મનમાં થોડોક ખરાબ વિચાર આવે તો પરિત્યાગની પ્રક્રિયા, એને રિજેક્ટ કરવાની પ્રક્રિયા, એને બહાર ફેંકી દેવાની પ્રક્રિયા તત્કાળ શરૂ થવી જોઈએ. એમાં જરાય પણ ઢીલાશ ન રાખવી જોઈએ. નહીં તો આ તો એવું છે કે ખરાબ વિચાર એવો છે કે એ એકલો નથી આવતો, સહકુટુંબમાં આવતો હોય છે. એના પાછળ બીજો વિચાર, એના પાછળ ત્રીજો વિચાર, ચોથો વિચાર, એક સંયુક્ત કુટુંબ છે, એ તો બધાને સાથે ભેગા કરીને ઘરમાં લઈ આવે છે. એટલે જરા પણ નબળાઈ ન રાખવી જોઈએ. ઓન ધ સ્પોટ જેને કહેવાય એ રીતે તમારે એને રિજેક્ટ કરી નાખવું જોઈએ. એવું જ ભાવનાનું છે આપણા. આ મનની શુદ્ધિ થઈ, મનનું રૂપાંતર થયું. ભાવનાની શુદ્ધિમાં જેને પ્રાણનું રૂપાંતર કહેવામાં આવે છે આપણે, એમાં તમારે તમારા મનમાં ઊભી થતી ભાવનાઓ બાબતમાં ધ્યાન રાખવું પડે છે. કુભાવના નિર્માણ થાય, કોઈના માટે દ્વેષ નિર્માણ થાય, આ સ્પષ્ટ સમજતા શીખવું જોઈએ તમારે કે મન વિચાર કક્ષાએ કેવો હોય છે અને ભાવનાની કક્ષાએ કેવો હોય છે. એના સિવાય તમે મન અને પ્રાણને જુદા નહીં પાડી શકો. દાખલા તરીકે તમારા મનમાં પહેલાં વિચાર આવે છે કે આ માણસે મારું ખરાબ કર્યું, આ ખરાબ એના માટે ખરાબ વિચાર આવે છે, આ માણસે જ મારું નુકસાન કરેલું, આ વિચાર છે. પણ વિચાર આવતા વે તરત એ શું કરે છે, વિચાર તીવ્ર થતા એનું રૂપાંતર ભાવનામાં થતું હોય છે. એ વ્યક્તિ માટે દ્વેષ, એ વ્યક્તિ માટે વેરભાવ. સમજી ગયા તમે? દ્વેષભાવ વેરભાવ આ વિચાર નથી, આ ભાવના છે, આ ઇમોશનલ થિંગ છે. વિચાર જ્યારે તીવ્ર થાય છે ત્યારે ભાવનામાં રૂપાંતર થાય છે, પ્રાણમાં રૂપાંતર પણ થતો છે. પ્રાણ જ્યારે તીવ્ર થાય છે એ સંકલ્પમાં રૂપાંતર થાય છે, કે તમે મનમાં એક વિચાર કરતો પછી નક્કી કરો કે ના મારે હવે કરી જ નાખવું છે, એક નિર્ણય લઈ લો છો અને સંકલ્પ નિર્માણ થયો કે તમારી કૃતિ, તમારું કર્મ પ્રગટ થવા લાગે છે. સમજી ગયા તમે? વિચાર, ભાવના, સંકલ્પ અને કૃતિ, કર્મ, એ પ્રમાણે કર્મ આપણા જીવનમાં પ્રગટ, કોઈ પણ કાર્ય પ્રગટ થતું હોય છે. તમે વચમાં જ ખરાબ જે વસ્તુ એ ખંડિત કરીને કાપી નાખવી પડે તમારે, અને દરેક કક્ષાએ કાપવી પડે તમારે. મોડું કરો તો એ સ્ટેજ બાય સ્ટેજ વધતી જ જાય છે તમારે, અને એટલું એને એનું રિજેક્શન કરવું અઘરું જતું હોય છે. એટલે તત્કાલિક વિચાર સ્વરૂપે આ નિર્માણ થાય એટલે તરત તમારે એ ફેંકી દેવી પડશે. અને એના માટે બે માર્ગો છે, એટલે સંકલ્પ બળથી એને ફેંકી દો, અને નહીં આ જ્ઞાનીનું કાર્ય છે, અને નહીં તો બીજો માર્ગ છે ભક્તની જેમ પ્રભુની શરણાગતિ. પ્રભુને તમારે મનગમતું સ્તોત્ર હોય, શ્લોક હોય, મંત્ર હોય, એનો જપ કરીને એમાં એકાગ્ર થઈ જાઓ એટલે પોતાનો વિચાર ધોવાઈ જશે. આ બંને માર્ગો છે. મારા અનુભવ પ્રમાણે આ બીજો માર્ગ જે ભક્તોનો છે આપણા માટે ઈઝી હોય છે. ખરાબ વિચાર આવે તો તરત તમે ઊભા થઈ જાઓ, હાથ મૂળ ધોવો ઠંડા પાણીથી, અને કંઈ સારું પુસ્તક લ્યો, શ્રી અરવિંદનું પુસ્તક લ્યો, જેમાં સારા સારા ઉદાત્ત ભાવનાઓ છે, પ્રાર્થના ધ્યાન લ્યો અને એક પ્રાર્થના શાંતિથી વાંચો, બધું નીકળી જશે, બધું તમારે નીકળશે. દિસ ઇઝ વેરી પ્રેક્ટિકલ રિજેક્શન. આવી રીતે તમારે સાધના કરવાની છે, ક્ષણે ક્ષણની સાધના કરવાની, ધ્યાન રાખજો. પૂર્ણયોગ એટલો સીધો નથી કે તમે સવારે અડધો પોણો કલાક ધ્યાન કર્યું, સમાધિ જઈને માથું ટેકવી દીધું એટલે અમે પૂર્ણયોગી થઈ ગયા, અમે શરીરના શિષ્ય છે એમ કહી દીધું એટલે વાત પતી જાય, કાંઈ વળવાનું નથી. એમાં અંદર તમે શું કરો છો એ મહત્વનું છે, અને એ તમે પોતે કરી શકશો. અને તમે એક ડગલું ચાલશો તો અંદર જગન માતા અને શ્રી અરવિંદ પોતે તમને મદદરૂપ થવા માંગશે. તમે પોતે પ્રયત્ન કરશો, પોતે તપ કરશો તો એમની સહાય તમને હાજરા હજૂર છે, પણ શરૂઆત આપણે કરવાની છે. શ્રી અરવિંદે મહાપુસ્તકમાં એક જ વાક્ય લખ્યું છે કે હું તામસી સમર્પણની અપેક્ષા રાખતો નથી. એક જ વાક્ય લખ્યું છે, તામસી સમર્પણની અપેક્ષા રાખ. તામસી સમર્પણ એટલે ખરાબ વિચાર આવે તો હું શું કરું, વિચાર તો આવે છે પણ હું નથી કાઢી શકતો, શું કરું, ભગવાન મને બચાવે તો સારું હોય. આ તામસી સમર્પણ છે. આપણે બધાની વૃત્તિ આ પ્રકારની છે. આપણે તામસી સમર્પણમાં વધારે ખૂપી જાય છે. એકદમ ભગવાનને હું તો પ્રાર્થના કરું છું કે મારા વિચાર શુદ્ધ થાય, મારી ભાવનાઓ શુદ્ધ થાય. રોજે રોજ પ્રાર્થના કરું છું, ભગવાન મારા વિચારો શુદ્ધ થાય, દિવ્ય થાય, ભગવાન મારી ભાવનાઓ શુદ્ધ થાય. પરંતુ જિંદગીના યુદ્ધ લડો છો તે વખતે હથિયાર હેઠા મૂકી દો છો તમે, અર્જુનની જેવું કામ થઈ જાય છે. અરે જિંદગીનું યુદ્ધ દરેક ક્ષણે દરેક પ્રસંગે આપણે લડવું પડે છે, અને એ વખતે પ્રભુનો પક્ષ જ લેવો પડે છે, ધ્યાન રાખજો, તો જ આપણી સાધના, સાચી સાધના શરૂ થાય છે. એટલે અને આ સાધના શરૂઆતમાં અભ્યાસ કરવા માટે કપરી છે, સમજી શકું છું, પણ એક ધ્યાન રાખજો કે આ પેપર કઠણ છે એટલે તમે આ જન્મે નહીં અટેન્ડ કરો તો આવતા જન્મે અટેન્ડ કરવો પડશે, આવતા જન્મે નહીં અટેન્ડ કરો તો એના પછીના જન્મે, પણ યુ વિલ હેવ ટુ ગીવ ધીસ પેપર ટુડે ઓર ટુમારો. એના સિવાય કોઈ માર્ગ જ નથી તમારા માટે. તો પછી વિચાર કરી લો કે પછી આ જન્મે જ હવે જે થવાનું એ થઈ જવા દો. હા, આવી જિદ્દથી આપણે સાધના તરફ વળવું પડશે, અને એ જિદ્દ નિર્માણ કરવી પડે છે આપણે પોતે, અને એવા જિદ્દમાં જ આપણે સાધના કરવી પડે છે, એ જ સાચું છે. આપણે તો આ રીતે આ શુદ્ધિકરણનો ભાગ છે. એ પ્રમાણે મેં કીધું કર્મનો, કે કર્મ કરતા વખતે પ્રભુના સમક્ષ કે હું પ્રભુ તારી સેવા કરી રહ્યો છું એ ભાવથી કોઈ પણ કર્મ કરો. સંસારમાંનું કોઈ પણ કાર્ય હોય, તમે વિદ્યાર્થી હો, અભ્યાસ કરતા હો, કોઈ ઓક્યુપેશન કરતા હો, તો જે કંઈ કરતા હો, તમે ઓફિસમાં કામ કરતા હો, બીજું કોઈ કામ કરતા હો, એ પ્રભુના સમર્પણ ભાવથી કરો. જે પણ સામેની વ્યક્તિ આવે છે તમારા આપણા ઓફિસમાં આપણા સામે મળવા, વાતો કરવા, એ પ્રભુ પોતે એની દ્વારા આપણી સેવા લઈ રહ્યા છે, એ ભાવ તત્કાળ નિર્માણ કરો. ઘરમાં ગૃહિણી હોય તો એણે પણ એ જ નિર્માણ કરવું જોઈએ. એ જ ભાવ સાચો છે એનો, કે પોતાનો દીકરો જમવા આવ્યો તો એ દીકરાને દીકરા તરીકે જુએ જ ને, પ્રભુ આવી આવ્યા છે, દીકરા તરીકે મારી સેવા લઈ રહ્યા છે, પ્રેમથી જમારો. પતિ આવે, સસરા આવે, સાસુ આવે, પિતા આવે, મા આવે, ભાઈ બહેન, જે કોઈ સગા છે, પહેલો આવતા હવે આ ભાવ નિર્માણ કરવાનો પ્રયત્ન. ભાવોમય જીવન તમે નિર્માણ કરશો તો સાધના શક્ય છે. આપણે કરવું જરૂરી છે. દિવ્ય ભાવમાં આપણે રમતા, આંતરિક રીતે રમતા શીખવું છે, બહાર આપણે બતાવવાની જરૂર નથી. તો આ રીતે આ રૂપાંતરની આખી ક્ષણે ક્ષણની પ્રક્રિયા છે, ધ્યાન રાખજો. રૂપાંતર તો બહુ અઘરું છે ભાઈ, આપણને સમજાય નહીં, આપણું કામ નહીં. મને તો એવો ઘણી આમ આ લાગે છે, આમ સફોકેશન થાય છે કે અરે ભગવાન આટલું સુધી અરવિંદ સમજાવવા માગે છે, નાની નાની વાતો કહેવા માગે છે, અને આ લોકો આમ જાણે આમ બોલો તમે કઈ સરસ રંગોળી કાઢી કરી હોય અને પોતાકનારી બેન આવે અને વાતો કરતા કરતા એ રંગોળી પૂછી નાખે, કેવો ગુસ્સો આવે તમને. એવું લાગે છે કે અરે આ સુધી અરવિંદ આટલું સમજાવે છે, અને કે અમારે અમે એક આપણું કામ નહીં ભાઈ, ભગવાન જેમ રાખે એમ રહેવું, બસ એના સિવાય બીજું કાંઈ નહીં. એટલે આ તો એક વખત તમારે યુદ્ધમાં પડવું જ પડશે, યુદ્ધમાં પડવું જ પડશે. જીવનનું યુદ્ધ આપણે પોતાનું જ લડવાનું છે અને એમાં કોઈ કોઈ કામ આવતું નથી. બહારથી મદદરૂપ થશે પણ આંતરિક યુદ્ધમાં તમારા પડખે એક તમે અને તમારા ગુરુ સદગુરુ, તમારી જેના પર તમને શ્રદ્ધા હોય, એ બે જ વ્યક્તિ યુદ્ધ લડતા હશે. તમારી અંદર બેસેલા જગન્માતા યુદ્ધ લડતા હશે, ધ્યાન રાખજો. તમારા પડખે જ છે, આપણા પડખે જ છે, ચિંતા કરતા નહીં. કેટલું પણ ભયાનક યુદ્ધ લડવું પડે તમારે અંદરથી એક ખાતરી રાખજો કે અંતે વિજય મારો જ છે, કારણ જગન્માતા મારા સાથે લડી રહ્યા છે. હા, એક કાયમ મનમાં વિચાર કરજો અને તમને એવું લાગશે કે ઓલો ભયાનક જે સંકટ ઊભું લાગતું હોય ને, વાવાઝોડા આવતું લાગે ને, ક્યાંક આડું પંટાઈ જાય અને તમને કાંઈ થતું નથી, કાંઈ થતું નથી, એટલા તમે સુરક્ષિત રહ્યો છો કે એવું લાગે છે કે આ લોકો ખોટા ડરે છે. એવું લાગે આપણને તો કે ખોટા ડરે છે બધા છોકરાઓ બધા માણસો બધા. તો એ રીતે આપણે નિર્ભય થઈને આ સાધના કરવાની છે. આ રૂપાંતરનો તબક્કો છે. રૂપાંતરનો તબક્કો થયા પછી આ તો પેલું એવું કે તમે સાફસૂફી કરીને ઘર સાફસૂફ કર્યું છે, મકાન બાંધવા માટે ખાડા ટેકડા હોય તો ખોદીને લેવલિંગ કરી નાખ્યું છે, પાયા ખોદ્યા છે, એટલું જ કામ થયું છે. અને સાધનાનો પાયો ના કર્યો છે. હવે છે કે પરમ ચેતનાનો જે પ્રકાશ શુદ્ધિકરણ પછી દેખાતો હોય છે એને તમારા કોષે કોષમાં ધારણ કરવાની બીજો તબક્કો શરૂ થાય છે. એક આંતર પ્રકાશની અનુભૂતિ આવતી હોય છે. તમારી પ્રકૃતિ શુદ્ધ થાય છે જ્યારે, એક આંતર પ્રકાશ, ઉજાસ, એક શાંતિ, એક આનંદ, એક વિશાળતા, એક નીરવતા, આ જુદા જુદા પ્રકારે અનુભવતી હોય છે. એ દરેક પ્રસંગે જુદા જુદા પ્રકારે અનુભવતો હોય, પણ આ જ વસ્તુ સાધારણપણે આમ શ્રી અરવિંદ કહે છે ધીજ આ છે સેન્ટ્રલ એક્સપિરિયન્સીસ છે, તમારી સાધનાના સેન્ટ્રલ એક્સપિરિયન્સીસ છે. ખૂબ જ મહત્વના અને મૂળભૂત આધ્યાત્મિક અનુભૂતિઓ છે આ મેં વાત કરી બધી. શાંતિનો અનુભવ, આનંદનો અનુભવ, વિશાળતાનો અનુભવ, નિરવતાનો અનુભવ, શુદ્ધતાનો અનુભવ, પ્રકાશનો અનુભવ, આ બધી ધીઝ આર ધ સેન્ટ્રલ એક્સપિરિયન્સીસ. એ તમારે ધારણ કરવો પડશે. એને એવો અનુભવ આવતો હોય તો એને વધારે વધારે કેમ ટકાવો, શાંતિ રાખીને, તટસ્થ રાખીને, આંતરિક રીતે એકાગ્ર થઈને એનો અભ્યાસ કરવો પડશે. અને ધીમે ધીમે જેમ અભ્યાસ કરશો તમે, એ રીતે એ અનુભવ વારંવાર આવતો જશે અને આવ્યા પછી વધારે વધારે ટકતો જશે. ધીમે ધીમે કરતા એ કાયમ માટે ત્યાં સેટલ થઈ જાય છે, કાયમી સ્વરૂપે તમારા મનમાં સ્થિર થઈ જાય છે. તમે કોઈ પણ કામ કરતા હો, કોઈ પણ વાત કરતા હો, પણ આંતરિક એ પ્રકાશ ને એ આનંદ અને વિશાળતા તમે ક્ષણ માત્રની એકાગ્ર સાથે યુ કેન ફીલ દેટ. એ તમને એક અંડર કરંટ વહેતો હોય છે સતતથી, એ મૂળ અનુભૂતિનો, એના સાથે ટચમાં આવી જાઓ એટલે તમારા જીવનના સંઘર્ષમાં કંઈ કડવાશ આવી હોય બધી ધોવાઈ જાય છે, તરત ધોવાઈ જાય છે. એ પાવન કરનારી ગંગા છે, અંદરથી વહેતી હોય છે જાણે. થોડો એનો છાંટો આવી જાય છે ને, એકદમ બધા રાગ દ્વેષ ખરાબ વિચારો ગુસ્સો બધું ધોવાઈ જાય છે, શાંતિ આવી જાય પાછી પોતાને મળે. એ બીજો તબક્કો છે. તમારે એ દિવ્ય ચેતનામાં સ્થિર થતા શીખવું પડશે. બધા બુજી રીતે કેવું હોય તો એ દિવ્ય પ્રકાશને, દિવ્ય ચેતનાને તમારી અંદર અવતરણ કરાવવી પડશે. ભાષા જુદી છે, ઘટના એક જ છે, ધ્યાન રાખજો. અને એ કર્યા પછી ત્રીજો તબક્કો શરૂ થાય છે, અને એ છે કે જે કંઈ આપણે દિવ્યતા ધારણ કરી હોય એ આપણા કર્મો દ્વારા પ્રકટ કરીને પ્રભુનો જે સંકલ્પ છે એને જગતમાં પૂર્ણ કરવા માટે તમારે યોદ્ધા તરીકે કાર્ય કરવાનું છે. જે તમારા જિંદગીમાં સોંપેલું હોય દરેકનું કાર્ય જુદું હશે, ધ્યાન રાખજો. શ્રી અરવિંદને તો સાધના કરવાની અને સાધનાની અનુભૂતિઓને એને એકદમ સ્પષ્ટ શબ્દમાં વધારે વધારે વિગતવાર લખીને લોકોને જણાવવાની, એ જ એમનું કાર્ય હતું. એમણે જિંદગીભર જાણે એ જ કામ કર્યું. આંતરિક રીતે બીજા વિશ્વયુદ્ધ વખતે એમણે એક્ટિવલી કામ કર્યું પણ છે અપવાદ તરીકે, પણ મૂળભૂત કામ. તો માતાજીનું કાર્ય કેવું હતું કે એ જે અનુભવો છે એને આશ્રમના દૈનંદિન જીવનમાં કેમ લાવવા, માતાજીને એ કામ સોંપેલું હતું. એવી રીતે દરેકને આ કામ જુદા જુદા સ્વરૂપે સોંપેલું હોય છે, એની પ્રકૃતિ અનુસાર એને સોંપાઈ જતું હોય છે સહજ રીતે, અને એ પ્રકારે જ વર્તતો હોય છે માણસ. પછી એ રીતે પોતાનું કામ કરતો હોય છે. એને એમ લાગે છે એને પોતાને કે ધીસ ઇઝ માય લાઈફ મિશન, મારા જીવનનું આ ધ્યેય છે, મારે આ કામ પ્રભુએ મને સોંપેલું છે, મારે કામ કરવું છે બસ. એના સિવાય એને કોઈ ઇન્ટરેસ્ટ હોતો નથી. બીજો આ ત્રીજો તબક્કો છે. અહીં જે આપણે હવે આ અનુભૂતિઓનું વર્ણન ચાલી રહ્યું છે એમાં બીજો તબક્કો પૂરો થઈ ગયો છે અને ત્રીજા તબક્કામાં માતાજી પ્રવેશ કરી રહ્યા છે. એક યોદ્ધાની ભૂમિકા હવે લેવા તૈયાર થઈ રહ્યા છે. એક દિવ્ય યોદ્ધાની ભૂમિકા લઈને પ્રભુનું કાર્ય કરવા માટે આગળ વધી રહ્યા છે. એનો ગયા વખતની અનુભૂતિમાં જે કીધું છે એમાં માતાજીએ જ કહ્યું છે કે હું જે પહેલાં એકાંતમાં શાંતિથી બેસતી, એક ધ્યાનમાં ચાલી જતી, એક વિશાળતામાં સ્થિર થઈ જતી, એક પ્રકાશમાં સ્થિર થઈ જતી હતી, શાંતિમાં સ્થિર થઈ, નિરોતામાં આવી જતી હતી અને જે આનંદ ભોગવતી હતી એકલી, પ્રભુ કહે છે કે હવે આ તારા માટે બંધ છે, હવે તારે છોડી દેવું પડશે. માતાજી જુદા શબ્દોમાં વર્ણન કરે છે, શું કે જુઓ તે મને બધા જ ધાર્મિક આનંદમાંથી, બધા જ આધ્યાત્મિક તીવ્ર રસમાંથી કાપી નાખવાની ઈચ્છા કરેલી છે. નો, તારું ટ્રેનિંગ પૂરું થયું, હવે ફિલ્ડ વર્ક. આપણી ભાષામાં, આજની ભાષામાં જો બધા છે કે તારું ટ્રેનિંગ પૂરું થઈ ગયું છે, નાવ યુ હેવ ટુ ગો ટુ ઓન ધ ફિલ્ડ, બેટલ ફિલ્ડમાં જાઓ અને યુદ્ધ કરો. એવી રીતે જાણે આદેશ મળ્યો છે. અને એ વખતે માતાજી અનુભવે છે કે હું જેમ જેમ એ પ્રભુ પ્રેરિત કામોમાં એક્ટિવ થતી જાઉં છું, એ વખતે પ્રભુએ આદેશ આપ્યો. શું વાત આવ્યું, જુઓ તને આંતરિક રીતે ખાતરી છે કે પ્રભુના આદેશ અનુસાર જ તું કામ કરે છે, પ્રભુ જ તને દરેક ક્ષણે ક્ષણે માર્ગદર્શન આપી રહ્યા છે, પ્રત્યક્ષ હાજરી તમે અનુભવો છો, અને છતાં પણ સમાજમાં કેવી રીતે રહેવાનું, આપણે તો આપણે કોઈ મહાત્મા સાધુ સંત તરીકે રહેવાનું નથી. આ બીજી વિશેષતા કહે છે, શું કહે છે, સામાન્ય લોકોની વચ્ચે એક સામાન્ય માણસ તરીકે કામ કર. આ માતાજીને બીજો આદેશ મળે છે, સામાન્ય લોકોની અંદર સામાન્ય માણસ તરીકે કામ કર. આપણા બાહ્ય જીવનમાં એવો કોઈ પણ પ્રકારનો તફાવત આપણે કરવાનો નથી કે જેથી આપણે જે આંતરિક ખજાનો આપણને મળેલો હોય છે એનો ઉપયોગ અહંકાર કરે અને આપણને ખોટા રસ્તે ખોટા રવાડે ચડાવી દે. એ ધ્યાન રાખવાનું છે. એક સામાન્ય માણસને તે એમ એક નમ્ર ભાવે જ આપણે જિંદગીમાં જીવવાનું છે. કોઈ વખત ખોટી મહત્તા લેવાની નહીં, કોઈ વખત મોટાઈ લેવાની નહીં. આપણે પ્રભુના કાર્ય પૂરતું જે કંઈ આપણા ભાગમાં આવેલું એ શાંતિથી કાર્ય કરવું, સાચી નિષ્ઠાથી સાચા ભાવથી કામ કરવાનું, પાછું નિવૃત્તિમાં ચાલે જવાનું. આ પ્રકારનું જીવન માતાજી પણ એ જ કરતા હતા. આખો દિવસ સવારથી દોડતા હતા, રાત્રે 11 વાગે તો તે કહી દેતા હતા નાઉ આઈ વોન્ટ ટુ રિટાયર. 11 વાગે તો 2-2.5 વાગ્યા સુધી માતાજી ધ્યાનમાં ઉતરી જતા. ધ્યાન રાખજો, આપણે આ શીખવાનું છે. માતાજીનું જ્યારે ચરિત્ર વાંચતા હોઈએ, સમજતા હોઈએ, શ્રી અરવિંદને સમજતા, નાનાની વાતોમાંથી આપણને જિંદગીના ઘણા બોધપાઠ મળતા હોય છે આપણને કે આપણે કેવી રીતે સાધના કરવાની છે અને શું યુક્તિઓ આપણે કરવાની છે. આપણે પણ એ અમલમાં, આપણે તો એમના બાળકો છીએ, તો પપ્પા શું કરતા હતા એ ધ્યાન રાખો, એ માર્ગ આપણો બસ, બીજું કંઈ નહીં. પપ્પાના માર્ગે આપણે પગલે ચાલવાનું છે બસ, બીજું લોકોને જે કેવું કે લોકોને એવું છે કે શ્રી અરવિંદ હોય કે કોઈ પણ મહાત્મા હોય, કોઈ પણ સંત હોય, અવતાર પુરુષ હોય, દરેકનો પોતાનો વિચાર હોય છે, એમાં દરેકના મતભેદ હોય છે, દરેકની પ્રકૃતિ અનુસાર એના વિચાર હોય છે. આપણે એમાં પડવા નથી. આપણે મને શું લાગે છે આમ, બસ જે અંદરથી તમને સત્ય લાગે છે એને અનુસરીને આપણું જીવન ઢાળવાની આપણે શરૂઆત કરી દેવાની છે. આ રીતે આપણે એ જીવવાનું છે. છેવટે ત્રીજું માતાજી કહે છે, માતાજીને કહેવામાં આવ્યું કે બેટા અત્યાર સુધી એકાંતમાં તું શાંતિથી મારો આનંદ ભોગવતી હતી, દરેક ક્ષણનો આનંદ તું ભોગવી શકતી હતી. જેમ મેં આ ઉપનિષદ સારમાં કીધું એમ કે આનંદ વ્યક્ત કેમ કરવો એ જ સાધના છે. જિંદગીમાં છુપાયેલા આનંદને કેમ પ્રકટ કરવો એ જ સાધનાનો મૂળભૂત હેતુ છે આપણો, બીજો કોઈ હેતુ નથી. તો આ રીતે માતાજી જ્યારે એકાંતમાં જતા હતા ત્યારે ખૂબ આનંદમય અવસ્થામાં સ્થિર થઈ જતા હતા. હવે કહે છે નહીં, હવે તને આટલો તીવ્ર આનંદ નહીં આપે. કારણ જ્યારે કોઈ વ્યક્તિ એ જે શાંતિમાં એકાંતમાં નિવૃત્તિમાં ધ્યાનમાં મગ્ન હોય છે એ વખતનો તીવ્રતમ જે આનંદ હોય છે એ સક્રિય બનતા વખતે એ આનંદ થોડો મોળો પડી જતો હોય છે, થોડો ડાયલ્યુટ થઈ જતો હોય છે. નવા સાધકને તો ઘણી વખત એમ લાગે છે કે હું કદાચ મારી સાચાઈ સાચી ચેતનામાંથી બહાર ફેંકાઈ ગયું છે એમ લાગે છે, પણ એ ભ્રમ છે, ધ્યાન રાખજો, એ ભ્રમ છે. આપણી પાર્શ્વભૂમિમાં એ ચેતના એ આનંદ ઊભો જ હોય છે. જેમ જેમ તમે પ્રભુને સમર્પિત ભાવથી કામ કરતા જશો, કાર્ય કરતા જશો, સાચા કર્મયોગી બનશો, પોતાની મેળે તમને એ સાધના બરોબર પાકી થઈ જાય એટલે તમને ખાતરી થશે કે ઓલું જે શાંતિથી રાત્રે હું જે અનુભવતો હોઉં છું ને એ તો મારી પાછળ હાજર હાજર છે. એક ક્ષણ માટે તમે થાક લાગે, કોઈ સમસ્યા આવી જાય, એક ક્ષણ માટે એકાગ્ર થઈ જાઓ, એ અંદરની ચેતના ચાલ્યા જાઓ, એ એકાદ મિનિટ ત્યાં સ્થિર રહેશો કે એનો ઉપાય તમને જડી જશે, બહાર આવી જાઓ અને એક પ્રમાણે સોલ્યુશન કાઢી નાખો. તમારે બુદ્ધિનો કોઈ ઉપયોગ જ કરવો પડતો નથી. ઇટ ઇઝ અ ડાયરેક્ટ એક્શન, મધર કહે છે, ધ્યાન રાખજો. મધર એક શબ્દ વાપરતો હોય છે, ઇટ ઇઝ ડાયરેક્ટ એક્શન. અત્યાર સુધી વાયા વાયા થતું હતું કે પ્રભુ તરફથી પ્રેરણા મળે, જગન્માતા તરફથી પ્રેરણા મળે, એ માનવ ઝીલે, એ સમજે અને પછી એ પ્રમાણે કામ કરે. આ બધું ઇનડાયરેક્ટ કામ હતું. નાઉ દેર ઇઝ નથિંગ લાઇક ઇનડાયરેક્ટ, નાઉ ડાયરેક્ટ એક્શન. તમે ત્યાં જાઓ છો અને સીધું સડેડાટ તમે એક માધ્યમ ધરી રહ્યો છો અને એ માતાજીના સંકલ્પ પ્રમાણે કાર્ય થઈ જતું હોય, પોતાને થઈ જતું હોય છે, બધું ગોઠવાઈ જતું હોય છે. એમાં કોઈ શંકાની વસ્તુ, શંકાજી વસ્તુ જ રહેતી નથી. દેટ ઇઝ અ ડાયરેક્ટ એક્શન. જિંદગીમાં આપણે અનુભવતા શીખવું પડશે કે દેર ઇઝ ડાયરેક્ટ એક્શન ઇન માય લાઈફ ફ્રોમ ગોડ ટુ ગોડ. પ્રભુ પાસેથી એ એક્શનનો પ્રવાહ શરૂ થાય છે અને જગતરૂપ પ્રભુમાં વિલીન થઈ જાય છે. આપણું ક્યાં અસ્તિત્વ જ નથી એમાં. આ પ્રકારનો એક ભાવ સ્થિર થવામાં આવે છે. તો આ જે છે એમાં એ વખતે આ જ્યારે તમે સક્રિય હો છો એ વખતે ઓલો જે એકાંતનો આનંદ હોય છે એ ઘટી ગયેલો હોય છે. પણ ઘટી ગયેલો હોય છે એમ આપણે લાગે છે કારણ એ પાર્શ્વભૂમિમાં જઈને ત્યાં સ્થિર થયેલો હોય છે. આપણે જ્યારે એકાંતમાં હોઈએ છીએ, ધ્યાનમાં હોઈએ છીએ, ત્યારે એ જ આનંદ, એ જ ચેતના આપણા અગ્રભાગે આવી ગયેલી હોય છે એટલે આપણે તીવ્રતાથી અનુભવતા હોઈએ છીએ. પણ જ્યારે કામ કરતા, કાર્ય કરતા હોઈએ છીએ ત્યારે એ જ ચેતના પાર્શ્વભૂમિમાં જઈને તમને માર્ગદર્શન આપતી હોય છે. અને એને કારણે આપણને એવો ભ્રમ થાય છે કે એ ચેતનાથી હું વિખૂટો પડી ગયો છું અને ખોઈ બેઠો છું. ભાગવતમાં જે ગોપીઓનું રુદન વગેરે આ બધું આ પ્રકાર છે. કૃષ્ણ જે છપાઈ ગયેલા બતાડે છે, અલોપ થઈ જાય છે અને ગોપીઓ રોતી હોય છે કે મારો કાનો ગયો ક્યાં. કાનો પાછળ ઊભો જ છે, ફક્ત આપણને ખબર પડતી નથી કે કાનો પાછળ છે. આ બધા ભાગવત એક રૂપક છે. એ આધ્યાત્મિક જે સાધનાની પ્રક્રિયા ચાલતી હોય છે એના રૂપક તરીકે જ બધું ભાગવતમાં વર્ણન છે. તો છેલ્લે એમ કે છે કે તું જ્યાં સુધી લોકોની અંદર મારી હાજરીના પરમાનંદની મધ્યસ્થી કરી રહી છે ત્યાં સુધી હે પરમાનંદ તારે પૂર્ણ રીતે શું અનુભવો જ જોઈએ. પ્રભુ માતાજીને પ્રશ્ન પૂછે કે તને એમ તારો આગ્રહ છે કે તારે પૂર્ણ અનુભવ લેવો જોઈએ, થોડો ઓછો થાય તને શું વાંધો છે, ઓછો થાય વાંધો હોય તમે કહો કે મને વાંધો છે તો એનો અર્થ કે તારું સમર્પણ પૂર્ણ નથી, શરતી છે. તું મને પૂર્ણ આનંદ આપશે તો જ હું તારું કામ કરીશ, મને આટલો પગાર આપીશ તો હું તારો ચાકર, નહીં તો નહીં. તો દેટ ઇઝ નોટ ધ સરેન્ડર, ટોટલ સરેન્ડર. ટોટલ સરેન્ડર એટલે શું છે કે પ્રભુ જે સ્થિતિમાં કામ કરવા માંગે, પછી ભલે કપરામાં કપરી સ્થિતિ હોય, એમાં પણ શાંતિથી કામ કરો, પ્રભુને સમર્પિત રહીને કામ કરો. અને તેથી અંતે માતાજી એમાંથી નિષ્કર્ષ કાઢે છે, તારી ઈચ્છા પૂર્ણપણે બની રહો. હે પ્રભુ, એ જ છે મારું સુખ અને મારા જીવનનો આનંદ. આ આનંદ જીવનનો નિયમ, મારા માટે જીવનનો નિયમ છે કે જે તારો આદેશ છે એ પ્રમાણે જ હું જીવન ઘડીશ. એ પ્રકારે ગઈ પ્રાર્થનામાં વાત થઈ છે. આજની જે પ્રાર્થના છે એમાં માતાજી કહે છે, સમય તો પૂરો થઈ ગયો છે, આપણે એ રમીએ એમ કરીએ.